సచ్చిద్ జ్ఞానమనందం అక్షరమహద్ దీప్తిస్వరూపం ప్రభుం ఆనందం హ్యజమద్వితీయమమితం శ్రీసంతరామం గురుం మాయాతీతమపార సత్వగుణగం శాంతం మహాభారతం కైవల్యం ప్రణమామ్యహం కైవరం శ్రీపాద గంగాఫలం. మాత్ర ఇకజ్ ఆత్మానా ప్రకాశమా సతత్ જે રમમાણ છે, એની બધી જ વૃત્તિઓ પોતાના સ્વસ્વરૂપનો જે પ્રકાશ છે, અજવાળું જેને કહીએ, સમજણનું અજવાળું જે કહીએ, એ સમજણના અજવાળાની અંદર પોતે પોતાની જાતને સમાવી લીધી હોય કે અણસમજણના અંધારામાં ક્યાં ભટકાઈશ, એમ કરીને પોતાનો આત્મપ્રકાશ, આત્માની સૂઝ સમજ જેને કહેવાય જ્ઞાન, એમાં પોતે અંદર ને અંદર સમાઈ જાય. આપણે જ આપણા પરિવારની અંદર, ઘરમાં એક જ પરિવાર છે, પણ એ પરિવારની અંદરો અંદર વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કંઈક સમસ્યા ઉભી થાય, સંઘર્ષ ઉભો થાય, ગેરસમજ ઉભી થાય, ત્યારે એ વ્યવહાર કેવો બની જાય છે, એક જ ઘરનું જીવન કેવું બની જાય છે, શંકાસ્પદ, અવિશ્વાસ, ક્લેશ. તો એ કારણ, પરિવાર એક છે છતાંય પરસ્પરના કોઈક મન ભેદ, વિચાર ભેદ, વ્યવહાર ભેદ અને એને કારણે ઉભી થયેલી અણસમજ, ગેરસમજ કે પરસ્પર સંઘર્ષ અને વૈમનસ્યમાં પરિણમે. કેમ કે એનામાં પૂર્ણ જાગૃતિનો પ્રકાશ નથી, સમજણનું અજવાળું એ ખોઈ બેઠું છે પોતાના ઘરની અંદર જ, અને એ અણસમજના અંધારામાં પરિવાર હોવા છતાંય એકબીજા વચ્ચે કુટાઈ મરે છે. જેને સમજણ ફેરનું, સમજ ફેરનું નાટક કહેવામાં આવે છે. એક નાટક હતું, નામ હતું સમજ ફેર. આખા આખો એક જ સરસ મજાનો પરિવાર, પણ એની અંદર ક્લેશ, ઝઘડો અને એવો અંતે એવો કરી મૂકે વાત, પણ એનું ફરી પાછા બધા સમજણ પૂર્વક પાછા ભેગા થઈ જાય. આ એનો આખો પ્લોટ હતો. પણ જે સમજ ફેરનું નાટક રચાઈ ગયું, એને લીધે આખા પરિવારની અંદર ખળભળાટ, સંબોધનની અંદર વિચ્છેદો, તિરાડો, ક્લેશ, અને 3 કલાક ભજવ્યા પછી ફરી પાછું નાટક, પાછું બધાને ગેરસમજ દૂર થઈ ગઈ. એટલે એનું નામ છે સમજ ફેરનું નાટક. માણસ જ્યારે પણ જીવનમાં, પરિવારમાં, વ્યવહારમાં સમજણ ગુમાવી બેસે, ત્યારે એક ખળભળાટ મચી જાય. કેમ? પોતે પોતાનામાં જ પોતાની જાતને સમજાવી નથી શક્યો, સમજી નથી શક્યો. પણ અહીંયા આગાડી જય મહારાજનું જે સ્વરૂપ છે, એ કેવું અકળ છે, એટલે તો આપણે દિવ્ય કહીએ છીએ કે આટલી મોટી વિભૂતિ પોતાના જીવનની અંદર ક્યારે ક્યાંય પણ કોઈ પણ જાતનું અંધારું ન થવા દે, અણસમજનું, જેને આત્મપ્રકાશવાળા કહ્યા ને, એ પોતે જ મહાન આત્મપ્રકાશની અંદર સદાય રત રહે. એની અંદર કે બસ બહારની કોઈ પણ પરિસ્થિતિ તરફ લક્ષ્ય ન રાખે કે હું મારું જ સંભાળી લઉં. લોકો તો પોતાની જાતનું નથી સંભાળી રાખી શકતા, એટલા માટે તો દુઃખી છે. તો જેને આત્મપ્રકાશ કહેવાય, શાંતમ મહાભારતમ. ભા એટલે બ્રહ્મ, અને સતત બ્રહ્મની અંદર જે રત છે તે ભારત. આપણા દેશનું નામ છે, ભારત નામ આપેલું છે. ભા નામ બ્રહ્મે રતિ ઇતિ ભારત. જે બ્રહ્મની અંદર પોતાના સ્વરૂપની અંદર પરમાત્માની અંદર જે આખી સંસ્કૃતિની પરંપરા છે, અને નામ પણ કેટલું ઊંચું આપ્યું છે દેશનું. ભારત એટલે જે સતત પોતાના સ્વસ્વરૂપના ચિંતનની અંદર લાગે, દુઃખી નથી. ઇન્ડિયામાંથી શું અર્થ કાઢશો, કાઢો જોઈ, એનો અર્થ શું? અંગ્રેજીનું આપણને ઘેલું ભૂત વળગેલું છે એટલે ઇન્ડિયા ઇન્ડિયા કરીએ છીએ, એનો અર્થ શું? એની પાછળનો હેતુ લક્ષ્ય શું? કશું નથી સમજાતું. જયારે ભારત જે પોતાએ પોતાની શક્તિશાળી છે, પોતાનામાં જે ખૂબ જ જે પોતાની અંદર જ વ્યસ્ત છે, જે પોતાની અંદર જ વ્યસ્ત છે, એને બહારની કોઈ પણ જાતની એને પોતાની ઈચ્છા જ નથી કે લાય હું બહાર જઈને જોઉં શું થાય છે. આપણે તો એમને નગારા વાગતા હોય તો વાજા વાગતો બહાર ડોક્યુ કરવાની કરીએ છીએ, એ ચંચળતા છે. પણ ભલે બહાર જે થતું એ થતું, હું મારું કામ કરું છું, એ ભાવ છે. પોતાના પોતાના કાર્યની અંદર વ્યસ્ત રહેવું, એનું નામ પણ ભારત છે. ભા એટલે બ્રહ્મ, બ્રહ્મની અંદર જે સતત એની અંદર તરબો રત રહે માને માં પોતાના સ્વરૂપની અંદર, એનું નામ છે ભારત. ભારત શબ્દનો અર્થ કેટલો બધો ઊંચો ને સરસ છે. ભલે અંગ્રેજી ભાષા વાપરો તો એને નાની પતાવી, પણ ભારત લખજો, ઇન્ડિયા નહીં. એ તો સ્વીકારશે ને ભારત લખે તો. એ જે આત્મરત છે, કેવા છે? શાંત, પરિપૂર્ણ રીતે જે પોતાના જ સ્વરૂપની અંદર રત રતિવાળા છે. બહાર ક્યાંય પણ તળપદા શબ્દોમાં કે તો ડાફોરિયું મારવાની છે જ પણ ઈચ્છા નહીં. બસ પોતાના નિજ સ્વરૂપમાં છે. એમને ખાલી બેઠા શાંતિથી બેઠા ને તો ઘણા માણસ એવા ચંચળ હોય કે અમે ચારે બાજુ એનું મન અને આંખ નજર ફર્યા જ કરતી હોય, ફર્યા એ ચંચળતા છે. સ્થિરતાનો અર્થ છે તમે તમારામાં સ્થિર થઈ જાઓ. જ્યાં ચંચળતા છે ત્યાં અશાંતિ છે, અને અશાંતિ છે ત્યાં દુઃખ છે. એટલે મહારાજ જય મહારાજના સ્વરૂપમાં તો એ જ છે કે બસ પોતે બિલકુલ શાંત થઈ જઈને જયારે પણ વ્યવહારમાં નીકળીશું ને, તો વ્યવહાર તો રાગ દ્વેષ નખળભડાટ ઉભો કરશે જ, પણ નિજ સ્વરૂપમાં કેટલું સરસ. શાંતમ મહાભારતમ કહ્યું, માયા અતીતમ, આવા બધી ઉપાધિઓથી પર થઈ જઈને ભારત અંતર્મુખ ક્યારે થવાય? માયાથી પર થઈ જઈએ તો. પણ માયાનો વળગાટ જ એવો હોય દરવાજા ઉપર કે તમને અંદર પેસવા, અંતર્મુખ થવા જ ના દે. અંદર તમારે સ્થિર થવું હોય, અંતર્મુખ થવું હોય, તો માયા બહાર ઉભી હોય કે અંદર પેસવા નથી, બહાર જ ભટક્યા કરો, આ બધો વ્યવહાર જોયા કરો, રડ્યા કરો, ઝઘડ્યા કરો, એક નાટક છે. અને નાટકની અંદર એને મોકલ્યા છે રડવાનું, હસવાનું, સુખી થવાનું, વાગવાનું, ઊંઘવાનું, ખાવાનું, ઝઘડવાનું, આ બધા જ તમારા માટે ગોઠી જ મૂકેલા છે. આ પ્રમાણે ચાલવાનું છે. નાટકના રંગમંચ ઉપર આ પ્રમાણે, અને તે પાછું સાચે સાચું હસવાનું, સાચે સાચું દુઃખી થવાનું, એ આ નાટક. પણ ભલે તમે સાચે સાચા રડતા હો કે સાચે રાચા દુઃખી થતા હો, માથું પછાડતા હો, પણ એ છે તે નાટક જ છે, વાસ્તવિકતા નથી. માયાતીતમ પાર, એનાથી પર. અને ક્યાં? સત્વગુણો જે છે, સત્વગુણ એટલે સંયમ, સદાચાર, શાંતિ, અંતર્મુખતા. ક્યારે પણ એ છળકપટ દંભમાં ન આવે, એનું નામ સાત્વિકતા છે. અને આ જગતના વ્યવહારોથી સમજણ પૂર્વક ઉપર ઉઠી જાય, ચાલતા હોય બધા જ, જોઈ શકતો હોય, એની વચ્ચે ફરતો હોય, પણ માયાતીતમ, એનાથી કિનારે, જેમ કિનારે માણસ ઉભો હોય, નદી વહેતી હોય, જોયા કરે, જોયા કરે, જોયા કરે, પણ નદીમાં પડે તો પલળે અને તરવું પડે, પણ કિનારે ઉભો રહ્યો હોય તો શાંતિથી. એમ માયાતીતમ એટલે જગતના જે કઈ દ્રશ્યો છે, જે પરિસ્થિતિ છે, એનો સાક્ષી ભાવે એક બાજુ ઉભો રહીને જોયા કરે, અંદર કૂદકો મારે નહીં, એનું નામ માયાતીતમ. નહીતર અંદર તો ડૂબી જવાય, પલળીએ જવાય, તરવું પડે, થાકીએ જવાય. પણ માયાથી અતીત પાર, પર થઈને, માયાથી પર ઉપર ઉઠીને માત્ર પોતાના જ સ્વરૂપની અંદર સ્થિતિ, એનું નામ માયાતીતમ શાંતમ મહાભારતમ. શાંત, એને કોઈ ઉપાધિઓ નડે નહીં. ભલે દુઃખો ગમે ત્યાં આવે, ગમે એટલા આવતા હોય, પણ એ વ્યથિત ન થાય, એનું નામ શાંત. ઉપાધિઓ દુઃખો બધા જ આવતા હોય, શરીર અંદર વ્યાધિ પીડા પણ હોય, છતાં એ જેને કહેવાય ને ગુણાતીત કહેવાય, તો એને એ પણ ન સ્પર્શે. શરીર છે એને એને થાય છે, મારે શું. આવી શરીરમાંથી પણ ઉપરામ વૃત્તિ, શરીર પ્રત્યે દેહાધ્યાસ હોય તો માણસ ઉઠીને આયના સામે જ ઉભો રહી જશે. જે કઈ ટીલા ટપકા ચોપડવાના હશે, બધું ચોપડ્યા કરતો હશે, એ દેહાશક્તિ. પણ એનાથી પર હોય તો ભલે જે થવાનું હોય તે થાય, ઉપર છાતી ઉપર થઈને સાપ આડો પાર ઉતરી જાય, તેના ધબકારા ના વધે, કઈ વાંધો નહીં, આવ્યો છે, જતો રહેશે. આ સ્થિતિ. શરીરમાં રોગ પીડા હોય તો એમ જ થાય કે હવે શરીરને છે ને મારે ક્યાં છે. આનું છે માયાતીતમ, અને એનાથી પર થઈ જાય, અતીત એટલે એનાથી પર થઈ જાય, અને ત્યાર પછીથી એનાથી પણ પાર નીકળી જઈને ક્યાં પહોંચવાનું? સત્વ, સાત્વિકતાની અંદર. સાત્વિકતાની અંદર, સાત્વિકતામાં એટલે એની દ્રષ્ટિ પણ સાત્વિક હોય, એની વાણી પણ સાત્વિક હોય, એનો વ્યવહાર પણ સાત્વિક હોય, કોઈને દુભાવે નહીં, કોઈને દુખવે નહીં. પાર સત્વ ગુણગમ, જે સત્વ રજ અને તમ ત્રણ ગુણો છે, એનાથી પણ ઉપર ઉઠીને, જેને ગુણાતીત અવસ્થા કહી છે, ગીતાજીના 14મા અધ્યાયમાં બહુ સરસ કહ્યું છે, ગુણાતીત સ ઉચ્યતે. ગુણાતીત એ છે કે જે બધા માન અપમાન થી ઉપર ઉઠી જાય, વ્યવહાર થી ઉપર ઉઠી જાય, માયાતીત થઈ જાય. એને કઈ પણ કોઈ પણ વ્યવહાર એને સ્પર્શે જ નહીં, જલે ભલે જે થવાનું તે થાય. હું આત્મા છું, મારું કશું નુકસાન જવાનું નથી, મને કશું થતું નથી અને થવાનું પણ નથી. આ રીતે પોતે પર થઈ જાય, જેને કહેવાય જીવન મુક્ત. અને બીજા શબ્દોમાં કહીએ તો જીવન મુક્ત ની સાથે કે વિદેહી, શરીર હોવા છતાંય શરીરમાં નહીં, તમે દેહી છતાં વિદેહી થયા, છતાં છતે શરીરે શરીરથી બહાર, શરીરથી બહાર રહીએ તો શરીરને શું થયું ખબર પડે કે શું. શરીરથી બહાર નીકળવા માટે બે રસ્તા છે. તમે સાત્વિક ભજનના માર્ગે ભગવાનના માર્ગે ચડી જાઓ તે પણ તમે ભગવત ભક્તિની અંદર કે ધ્યાનમાં તમે શરીરથી પર થઈ શકો, ભાન ભૂલી જાય શરીરનું. ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તન કરતા કરતા દેહભાવ ભૂલી જતા હતા. પણ ક્યારેક ક્યારેક માણસ કોઈક એવા ખ્વાહિશમાં દૂર 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 મનથી ફરતો હોય ને તો શરીરને ભૂલી જાય. અનુભવ કર્યો છે, કર્યો છે. અહીં શું ચાલે છે, તમને શું કામ સોંપ્યું છે, શું દૂર નીકળી ગયો હોય, ક્યાંય દૂર નીકળી ગયો હોય. પછી કોઈ ભાઈબંધ કે અરે ક્યાં ખોઈ ગયો છું, ક્યાં ફરું છું, અલી કઈ બાજુ આવું, તો બસ એનું નામ. એ પોતે આવી વ્યવહારિક સાંસારિક વૃત્તિઓથી એ શરીરથી પર થઈ જાય, પછી એને ઢંઢોળવો પડે. હા શું છે ભાઈ કે એક તો પોતે ચમકી જાય, હા 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 ભૂલી ગયો. તો એ દેહાતીત વૃત્તિ છે વિકૃત. અને પરમાત્માના પોતાના આત્મા સ્વરૂપની અંદર ભળી જવાની જે દેહાતીત વૃત્તિ છે એ સાત્વિક. પાર સત્વ ગુણગમ, અને એ બધા જે ત્રણ ગુણો છે ને એનાથી પર. દેહાતીત કહે એટલે એ પોતાની જાતને માટે કશું જ વિચારે નહીં, પોતે શાંત વૃત્તિમાં બેઠો હોય. આવનારા કોઈ પણ કોઈ આવનારી કોઈ પણ પરિસ્થિતિ એ પણ એને સેજ પણ હલાવે ડગાવે નહીં. કેમ કે પોતાની સ્થિતિમાં બેઠો છે, જેને અંગ્રેજીમાં કહે એફોર્ટ, સહન કરી લેવું. બસ જેમ દરિયાનો કિનારો છે અને પાણીના મોજા ઉછેરતા આવે છે અને અથડાય છે, પાછા જતા અથડાઈને પાછા જતા રહે છે, એમ જીવનની અંદર એ દરિયા કિનારાની દિવાલની જેમ સહન કર્યા કરવાનું. પણ પોતે એની એ જગ્યાએ એવા તો કેટલાય અગણિત મોજા એની ઉપર પથડાય આઈ જતા રહે, છતાં દિવાલ એમની એમ રહે. એમ વ્યવહાર ગમે એટલો પણ આપણને ટકરાયા કરે, ટકરાયા કરે વ્યવહાર ગમે એટલો ટકરાયા કરે, સમજવાની વાત છે, છતાં પણ આપણી સ્થિતિ અડગ જ રહે કે ભાઈ આ તો આ પરિસ્થિતિઓ આવવાની ને જવાની, આવવાની ને જવાની, રહેવાની નથી. સુખની પરિસ્થિતિ હોય એ રહેવાની નથી, દુઃખની પરિસ્થિતિ હાય હાય કરતા એ રામપુટમ સમય રહેવા નથી, બધા જવાના છે. એના માટેની જે સહન શક્તિ કમ વોટ મે આવવા દો, આ સ્થિતિને ધીરે ધીરે કેળવવી એનું નામ છે માયાતીતમ. જીવનભર પરિવારની વચ્ચે રહીને પણ જે કોઈ પરિસ્થિતિઓ આવે એ પરિસ્થિતિઓને સહન કરી ઉકેલીને આગળ વધી જવાનું. માણસની પરિસ્થિતિ સારી ન હોય, ગરીબ કુટુંબ હોય, તો ઘરની અંદર જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિની અંદર એ પોતે પોતાના કુટુંબને લઈને આગળ વધતો હોય. સગવડો મળે કે ના મળે, આર્થિક પરિસ્થિતિ ન હોય તો એની જરૂરિયાતો પૂરી થાય કે ન પણ થાય, પણ એના વગર ચલાવીને જીવવાનું, આગળ ચાલવાનું, ભલે દુઃખ લાગે ત્યાં આગાડી. આ વસ્તુ ના મળી ને હું ગરીબ છું માટે ને, પણ ગરીબ શબ્દ કાઢી નાખો. ના મળી, જીવન તો આગળ વધવાનું જ છે, પરિસ્થિતિઓ તમને ટકરાતી જ રહેવાની છે, અને થપાટો ખાતા ખાતા જીવન આગળ વહેતું જાય છે, નીકળતું જાય છે, નીકળતું જાય છે. તો આ પરિસ્થિતિને સુખે કે દુઃખે સમજણ પૂર્વક કે રડતા, હાય હાય કરતા કે હરી હરી કરતા, એને પસાર તો કરવાની જ છે. તો સમજણ પૂર્વક, જેમ આપણે સૌથી શરૂઆતમાં કહ્યું સમજણ, સમજણ પૂર્વક એમ થાય કે આવી છે, રડીશું તો દુનિયા જાણશે કે આ માણસ દુખી છે, પણ એના પોતાનામાં એક હિંમત હોય, શક્તિ હોય, સમજણ શક્તિ હોય, તો એ બધી જ પરિસ્થિતિઓને હળવાશથી પાર કરી દેશે. ભલે ઘરમાં બધી પરિસ્થિતિ સારી નહીં હોય, ઘરમાં રોટલો હશે તો કદાચ રોટલો ને મરચું ખાઈને પણ તે દિવસ બાપ પૂરો કરશે. રડશે કપાર ટૂંકે, હાય મને આજે ખાવાનું ના મળ્યું. એક મજૂર હશે તે પણ જે કઈ એની પાસે મળ્યું છે એનાથી દાડો પૂરો કરીને બીજે દિવસ સવારે ઉઠીને કામ કરશે. તો આ સ્થિતિ ક્યારેક કોઈક સામાન્ય માણસ દુઃખી થઈને, ક્યારે હું કેટલો ગરીબ છું, કેવો દુઃખી છું એમ કરીને પસાર કરતો હોય, અને કોઈક માયા અતીત એવો કોઈ મહાપુરુષ ભિક્ષા માટે નીકળ્યો છે, નારાયણ કર્યું પણ, નારાયણ હરિ કહ્યું પણ ક્યાંયથી ભિક્ષા ન મળી, પાછો આવ્યો સુઈ ગયો નિરાતે, હાય હાય આજે હું ભૂખ્યો છું, કઈ નહી હરી ઈચ્છા, મને ભિક્ષા ન મળી તો ચલાવી લઈશ, ઘૂંટો એક ખોબો પાણી પીને સુઈ જશે, પણ ક્યારે દુઃખી નહીં થાય. એનું નામ એ માયા અતીત. આવેલી પરિસ્થિતિને સહન કરીને આગળ નીકળે. અને જીવન કઈ કોઈનું અટક્યું રહે, અટકે છે કોઈનું? જીવન તો એની ગતિએ ચાલ્યા જ કરવાનું છે, સમયની ગતિની સાથે સાથે આપણું આયુષ્ય પણ ચાલ્યા જ કરે છે, જીવન પણ ચાલ્યા કરે છે, કોઈનું ક્યાં અટકતું નથી. કોઈ ગરીબ હોય તેનું જીવન એ નથી અટકતું, કોઈ બહુ પૈસા વાળો હોય બધી રીતે સુખી હોય તેનું જીવન અટકતું તો નથી જ. બધા જ જીવન એક સાથે ગતિ કરી રહ્યા છે, પણ એમાં સમજણની ફેરને કારણે, સમજણની બદલીને કારણે એક માણસ દુખી થાય છે. એક માણસને અડધી રાતે ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો, રડે છે, બારણું બંધ કર્યું તો પછાડે છે, અને બીજો માણસ એક છે રાત્રે છાનો માનો બારણું ઉગાડીને ચાલ્યો જાય છે. પરિસ્થિતિ ઘરમાંથી બહાર નીકળવાની એક જ છે, ક્રિયા એક જ છે, પણ એક જણ છે માયાવાળો છે, એને છૂટતું નથી, એને કારણે એના ઘરના બારણામાં માથું પછાડશે, તું ખોલ ખોલ ખોલ. અને બીજો છે માયા અતીતમ, એ ઘરની અંદર હશે તો સાંકળ ઉગાડીને છાનો મારો કોઈને ખબર ના પડે એમ ચાલ્યો જશે. ક્રિયા એકની એક જ છે, પણ એમાં સમજણની ફેર છે. એક માણસ દુખી થાય છે અને એક માણસ સુખી થવા માટે નીકળી જાય છે. માયા અતીતમ પાર સત્વ ગુણગમ, અને કેવો શાંતમ મહાભારતમ, એ પોતાની એવી વ્યાપક બ્રહ્મની સ્થિતિની અંદર પોતે સ્થિર થઈ ગયો હોય, અને જગતનું કે શરીરનું કે પોતાના ઘરના વ્યવહારનું કશું જ ભાન ના હોય, એટલે બે ભાન નહીં, સ્વસ્થ ચિત્તથી રાત્રે ઊંઘી જવું એ અજ્ઞાન ને બેહોશી છે. પણ જાગ્રત ની અંદર જેમ ઊંઘમાં મન શાંત થઈ જાય છે, એમ જાગ્રત અવસ્થામાં મનને શાંત કરીને બેસવું, એનું નામ છે અંતર્મુખતા, એનું નામ છે ધ્યાન, એનું નામ છે સમાધિ. ક્રિયા ઊંઘી જઈએ ત્યારે મન શાંત થઈ જાય છે, પણ ક્યારેક સ્વપ્ન અવસ્થામાં નીકળી જાય ખરું. જાગ્રત ની અંદર પણ જ્યારે ધ્યાન કે સમાધિમાં બેસીએ ત્યારે એ ધ્યાનની પ્રક્રિયામાં મનને પોતાનામાં સ્થિર કરી દેવાનું છે કે બીજે ક્યાંય ન જાય, પણ ઊંઘમાં અને જાગ્રત અવસ્થામાં મનને સ્થિર કરવામાં ફેર છે. એક તામસ છે ઊંઘમાં મન સ્થિર થાય છે, પણ જાગ્રત અવસ્થામાં ધ્યાન સાધન ભજનમાં જયારે મન સ્થિર કરવા પછી એનું નામ સાત્વિકતા છે, પેલો તમો ગુણ છે. તો માયાતીતમ પાર સત્વ ગુણગમ, માયાથી પર અને શાંત ચિત્ત સ્વાભાવિક છે કે આ રીતે સ્થિતિ પ્રાપ્ત કરેલો હશે ને તો પોતાના કુટુંબમાં, પોતાના શરીરમાં, પોતાના વ્યવહારમાં, ઘરમાં આવી ઘણી બધી પરિસ્થિતિ આવતી હોય છતાં પોતે સ્વસ્થ ચિત્ત હોય, એને કશું જ ન થાય. બેચા આવ્યું છે આ પ્રમાણે બધા સ્વીકારી લો અને ચાલો આગળ. કોઈક પરિવારની અંદર એક નિધન મૃત્યુ થયું, હાહાકાર મચી ગયો, રડારોડ થઈ ગયું ખૂબ. પણ સમય જતા સમય જતા સમય જતા પાછું એનો એ જ જીવન વ્યવહાર ફરી પાછો એની એ ઘરેડમાં વહેવા માંડ્યો. આ અજ્ઞાનની સ્થિતિ છે, ભૂલાયું. પણ પેલું તો સમજણ પૂર્વક કેળવાયેલું છે, જવાનું તો છે જ, અને ગયો પછી એની પાછળ જો શાંત રહીશું તો એ સ્થિતિ છે, અને રડીશું તો કઈ પરિસ્થિતિ બદલાવાની તો છે નહીં. માયાતીતમ, એ સમજણ પૂર્વક શાંત રહે, ક્યારે પણ વ્યથિત ન થાય, દુખી ન થાય, આક્રમ ન કરે. અને પરિસ્થિતિ ભાઈ હવે સમજ્યા, જવાનું દરેકને છે, એ ગયો ને આપણે એની લાઈનમાં જ ઉભેલા છીએ. વિચારવાનું એટલું જ કે એ ગયો ને આપણે જીવીએ છીએ, હવે શું કરવું. અને એ જે કરવાનું જે વિચારે છે ને પોતાના સ્વરૂપને માટે, એનું નામ છે શાંતમ મહાભારતમ. એ શાંત થઈને પોતાના સ્વરૂપને, પોતાની જાતને ઓળખવા માટે પ્રયત્ન કરે છે. તો જય મહારાજ તો એ સ્થિતિમાં હંમેશને માટે બિરાજેલા છે, અને એટલા માટે કહ્યું આપ તો માયાથી પર છો, શાંત છો, ત્રિગુણાતીત છો, ગુણાતીત છો, અને સ્વસ્વરૂપની અંદર આપ હંમેશા સ્થિર બિરાજેલા છો. જય મહારાજ.